માથીની સુવર્ધાના 25મા અધ્યાયમાં એક અજાયબ દેવી વાત કરેલી છે, તાલંતોની વાત. અને એ તાલંતોની વાત તમે જુઓ તો આજે એક ખાસ પ્રકારના મનન વિશે, પાપ વિશે હું મનન કરાવવા માંગુ છું કે જે આ અધ્યાયની અંદર, આ દ્રષ્ટાંતની અંદર આપણને આપવામાં આવ્યું છે. એ પાપ કરનારને માટે એ સમયે જે વચનો પ્રભુએ કહ્યા એ જેટલા કઠોર અને ભયંકર હતા, એટલા જ આજે પણ એ કઠોર અને ભયંકર છે. જો તમે જુઓ તો પ્રભુ ઈસુ કૃષ્ણ એ શબ્દો કડક હતા એ વ્યક્તિને માથે, અને એમણે એ ભાષામાં એ શબ્દો વાપર્યા કે જે ભાષા ચેતવણી અને ધમકી આપવા માટે વપરાય એવા શબ્દ. જો તમે જુઓ 26માં કલમમાં એ લખેલું છે, ભૂંડા તથા આળસુ ચાકર. અને તમે જુઓ તો ભૂંડો અને આળસુ એવો આ વ્યક્તિને પ્રભુ કહે છે. એટલે કે આ પાપ એ કયું પાપ હતું? નિષ્ક્રિયતાનું પાપ હતું, કશું પણ નહીં કરવાનું પાપ. જો કદાચ આજનું શીર્ષક આપણે આપીએ મનનનું, તો આપણે એમ કહીશું નિષ્ક્રિયતાનું પાપ અથવા કશું ન કરવાનું પાપ. અ સીન ઓફ ડુઈંગ નથિંગ, ઇનએક્ટિવનેસ ઇઝ અ સીન. અને એ રીતે જો તમે વિચાર કરો તો હું ચોક્કસ માનું છું કે જે વાત અહીં લખેલી છે એ આપણે વધારે સારી રીતે જોઈ શકીએ તેમ છે. કશું પણ નહીં કરવું, જે મળ્યું છે એને સાચવીને બેસી રાખવું, બેસી રહેવું, જે મળ્યું છે એને સાચવીને પકડી રાખવું, અને એવી વાત. પણ તમે જુઓ, સંદર્ભ જુઓ, 25મો જે અધ્યાય છે આખો, અને આગળ તમે 14મી કલમથી વાંચ્યું એટલે શરૂઆતથી જો તમે જુઓ તો 9-12 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત આપે છે, કુમારિકાઓનું દ્રષ્ટાંત, 10 કુમારિકાઓ. એમાં 5 દાહી હતી અને 5 મૂર્ખી કુમારિકાઓ હતી. અને તમે જુઓ તો એ વર્ણન તમે જાણો છો એટલે હું એ વર્ણન કરતો નથી, પણ તેમ છતાંય જે દાહી કુમારિકાઓ હતી એમણે તો વરરાજાને મળવાની પૂરી તૈયારી કરી રાખી હતી. એટલે એમની પાનસો તૈયાર હતી, દીવાઓ તૈયાર હતા, એમાં જે બળતણની જરૂર હતી એ બળતણ એમણે પોતાની પાસે રાખ્યું હતું, અને બધી રીતે સજ્જ થયેલી હતી. અને જ્યારે પેલી બીજી મૂર્ખી કુમારિકાઓ જેમને કહેવામાં આવી, વરરાજાને મળવાની ઈચ્છા તો હતી પણ જે તૈયારી એમણે કરવી જોઈએ એ તૈયારી એમણે કરી નહોતી. અને પરિણામ એ આવ્યું, તમે જાણો છો કે જ્યારે વરરાજા આવ્યો એવો પોકાર પડ્યો, બધા મળવાને માટે ગયા, પણ તેમ છતાંય જેઓ તૈયાર થયેલા હતા, જેઓની પાસે પૂરી તૈયારી હતી, એવો જ કેવળ વરરાજાને મળી શક્યા. અને આ દ્રષ્ટાંત પછી 13મી કલમમાં પ્રભુ કહે છે આ દ્રષ્ટાંતના સંબંધમાં, માટે તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. અને આ વાત આજે મને અને તમને પણ ઉત્તેજન આપે છે. પ્રભુને મળવાની ઈચ્છા છે, એક દિવસ આવવાના છે પ્રભુ, અને એને આપણે મળવાને માટે તૈયાર રહેવાનું છે. પણ તેમ છતાં પ્રભુ આજે આપણને, મને નહીં બેઠેલા દરેકને કહે છે જાગતા રહો, કારણ કે એ દિવસ અને એ ઘડી તો તમે જાણતા નથી. ગમે ત્યારે પ્રભુનું આગમન થાય, અને તમે જુઓ તો પ્રભુનું આગમન વિશે ઘણું બધું બાઇબલની અંદર, નવા કરારની અંદર લખવામાં આવ્યું છે. ચોરની પેઠે કોઈ જાણતું નહીં હોય એ સમયે, અને પછી ઘણા બધા વર્ણનો બાઇબલની અંદર કરવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે એ ચોક્કસ છે. અને તમે જુઓ તો ક્યારે થશે એવું ચોક્કસ સમય બધા આપણને આપવામાં આવ્યો નથી. એ સમયની મંડળીના લોકોએ જાત જાતના તર્ક વિતર્કો કર્યા, ક્યારે પ્રભુ ઈસુ આવશે? પ્રભુ કહે છે હું થોડી વારમાં આવું છું. પણ તેમ છતાંય એ સમય અને એ ઘડી આપણે જાણતા નથી, અને માટે જ જાગૃત રહીએ એ બહુ જરૂરી છે. પ્રભુ ઈસુનું આગમન થવાનું છે, અને મારે અને તમારે તૈયાર રહેવાનું છે. અને એટલે જ પ્રશ્ન એમ થાય, આજે સાંજે જ્યારે મનન કરીએ છીએ ત્યારે મારા જીવનમાં ઈશ્વરે જે તાલંતો આપ્યા છે, મારા જીવનમાં ઈશ્વરે જે વર્ષો આપ્યા છે એનો હું કેવો ઉપયોગ કરું છું? પ્રભુએ મને જે સોંપ્યું છે એનો હું કેવો ઉપયોગ કરું છું? કારણ કે એક દિવસ તો નિશ્ચિત છે કે પ્રભુ ઈસુ આવવાના છે, અને મારે અને તમારે એમની સમક્ષ ઊભા રહીને એક દિવસ હિસાબ આપવો પડે. ત્યાં શું કર્યું? તને આપેલા વર્ષોનું, તને આપેલા તાલંતોનું ત્યાં શું કર્યું? અને મારે ને તમારે અને દુનિયાના સર્વ લોકોએ એ પ્રભુના રાજ્યાસનની આગળ ઊભા રહેવું પડશે, અને આપણે હિસાબ આપવો પડશે. પ્રભુએ જે સોંપ્યું છે એના માટે આપણે જવાબદાર છીએ. અને એથી જે પ્રશ્નના સંબંધમાં જો વિચારીએ તો એ વાત પણ આપણે વિચારવી જ રહી કે આપણા જીવનના વર્ષો, આપણા જીવનમાં ઈશ્વરે આપેલા તાલંતો નું આપણે શું કરીએ છીએ? ઈશ્વરનું રાજ્ય બાંધવા વાપરીએ છીએ કે શેતાનનું રાજ્ય બાંધવા વાપરીએ છીએ? એ પ્રશ્ન આપણે વિચારીએ એ બહુ જરૂરી છે. પણ આજે સાંજે ત્રણ વિચારો તમે અહીંથી લઈ જાઓ એવી મારી ઈચ્છા છે. એટલે આ જો વાતને તમે જુઓ તો ટૂંકની અંદર કહીએ તો પહેલો વિચાર આવો છે કે નિષ્ક્રિયતામાં રહેલી ભૂંડાએ જુઓ, લુક એટ ધ વિકેડનેસ ઇન્વોલ્વ ઇન ઇટ, જે દુષ્ટતા એની અંદર સમાયેલી હતી એ તમે જુઓ. અને તમે જુઓ તો એ પહેલો વિચાર બહુ, જો આ અવલોકન કરો, આ જે આખો જે બનાવ એ લખેલો છે એનું અવલોકન જો તમે કરો તો ઓબ્ઝર્વેશન પ્રમાણે કેટલીક વાતો આ માણસ વિશે કહી શકીએ, જેને એક તાલંત આપવામાં આવ્યો હતો કે જે તાલંતનો એનો ઉપયોગ કર્યો નહીં, એને દાટી દીધો. પણ એ માણસને એમ કહેવા માંડ્યો ગુંડા તથા આળસુ ચાકર. તો મારા મનમાં એમ પ્રશ્ન થતો હતો કે પ્રભુએ શા માટે આ માણસને કીધું હશે ગુંડા તથા આળસુ ચાકર? અને કદાચ આપણને લાગે કે કેટલો માણસ સાચવીને એ તાલંતને એણે યોગ્ય જગ્યા શોધી હશે અને પછી બરાબર કોઈ ચોરી ન જાય એ રીતે દાટી દીધું હશે, અને છતાંય પ્રભુ ઈસુ એને કહે છે ગુંડા તથા આળસુ ચાકર, શા માટે એવું કહ્યું હશે? અને પછી હું અવલોકન કરતો હતો, ઓબ્ઝર્વેશન કરતો હતો, તો મને આ માણસમાં કેટલીક સારી વાતો જોવા મળી. સૌથી પહેલી વાત મને એવી વિચારમાં આવી કે આ માણસ ચોર નહોતો, એને ચોરી નથી કરી તાલંતની, એને તો એ તાલંત સોંપવામાં આવ્યો હતો, એને સોંપવામાં આવ્યો હતો એટલે એને તાલંતની ચોરી નથી કરી, સારો ગુણ હતો. બીજી વાત તમે જુઓ તો એ પ્રમાણિક હતો, આ જે ચાકરની વાત કરીએ છીએ એ પ્રમાણિક હતો, કારણ કે બે દરકાર નહોતો, કારણ કે એને જે સોંપવામાં આવ્યું હતું એ તાલંત એને ગમે ત્યાં મૂકી દીધો કે નાખી દીધો ને, પ્રમાણિક હતો અને બેદરકાર નહોતો, પણ સાચવીને એ તાલંતને તેણે દાટ્યો હતો. એટલે આ બીજું સારાપણું મને એનામાં જોવા મળ્યું, પ્રમાણિક હતો. ત્રીજી સારી વાત મને જે જોવા મળી એ આ કે આ માણસ એ ઉડાવ નહોતો. એટલે પેલી વાત આપણે વાંચીએ છીએ ઉડાવ દીકરાની વાત, તમે બધા જાણો છો, અને એને બદફેલીમાં બધું ઉડાવી દીધું. એની પાસે જે હતું એના બાપા પાસે કહ્યું ગયો અને કહ્યું મારો જે કંઈ હિસ્સો છે મને આપી દો, લઈને દૂર દેશ ચાલ્યો ગયો અને બદફેલીમાં બધું ઉડાવી દીધું. પણ આ માણસ ઉડાવ નહોતો, ઉડાવ દીકરાની માફક મોત શોખમાં એણે તે વાપરી નાખ્યું નહોતો. ચોથી જે સારી વાત મને આમાં જોવા મળી એ આ કે તે જૂઠું બોલનાર નહોતો. કદાચ જયારે એની પાસે હિસાબ માંગ્યો ત્યારે કહી શક્યો હતો અરે પ્રભુ હું તો તમને એક તાલંત આપ્યો હતો, હું તો બીજા 10 કમાયો હતો, પણ તમે આવ્યા ને એ પહેલા જ મારે તો ચોરી થઈ ગઈ, રસ્તામાંથી લઈને આવતો તો પડી ગયું, કશું કંઈક બહાનું એ કહી શક્યો હતો. પણ સાચા અર્થની અંદર એ જૂઠું બોલનાર ન હતો, એણે તો કહ્યું કે હું જાણતો હતો કે તું તો કરડો માણસ છે, તું મારી પાસે હિસાબ માંગશે, એવી બધી વાત ત્યાં લખેલી છે. અને એથી કરીને અહીં તમે જુઓ તો એ સાચા અર્થની અંદર એ જૂઠું બોલનાર ન હતો, એણે તો જે સાચું હતું એ એણે કહી દીધું. એટલે આ ચોર નહોતો, પ્રમાણિક હતો, ઉડાવ નહોતો, જૂઠું બોલનાર નહોતો. તો પછી શા માટે એને એમ કહેવામાં આવ્યું કે ભૂંડા તથા આળસુ ચાકર? એની ભૂંડાઈ અને જે આળસુપણું હતું એ શામાં હતું? નિષ્ક્રિયતામાં હતું, ઇનેક્ટિવનેસ. એણે જે કરવું જોઈતું હતું એ તેણે કર્યું નહીં. અને તમે જુઓ તો એ કશું જે કરવાનું હતું એ એણે પડતું મૂક્યું, અને તાલંતનો જે ઉપયોગ કરવો જોઈએ એ તેણે કર્યો નહીં. તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું જ નિષ્ક્રિયતાનું પાપ બીજા એક દ્રષ્ટાંત દ્વારા પણ આપણી સમક્ષ રજૂ કરે છે. જો તમે લુકની સુવાર્તા વાંચો તો લુકની સુવાર્તાની અંદર તમે કદાચ નહીં કહો તો ચાલશે, એ દ્રષ્ટાંત તમે જાણો છો. પેલો માણસ યરોખેથી આગળ જતો હતો, લૂંટારાના હાથમાં પડ્યો, ભલા સમૃનીની વાત આપણે બધા જાણીએ છીએ, અને જો એમને એને મારીને રસ્તાની પોરે નાખી દેવામાં આવે, અને પછી શું થાય છે? થોડી વાર પછી ત્યાંથી યાજક એ માર્ગે થઈને જાય છે. યાજકે જોયું પેલો માણસ પડેલો છે, એને મદદની જરૂર છે, પણ તેમ છતાં એણે શું કર્યું? એ પોતાના રસ્તે ચાલ્યો ગયો, ઇનેક્ટિવ. એણે જે કરવું જોઈતું હતું એ એણે કર્યું નહીં અને ચાલ્યો ગયો. અને ત્યાર પછી થોડી વાર થઈ લેવી ત્યાંથી પસાર થયો, લેવીએ પણ જોયું કે પેલો માણસ ત્યાં આગળ લૂંટારાના હાથમાં, એને માર પડ્યો છે અને મદદની જરૂર છે, ત્યાં રસ્તાની કોરે પડ્યો છે, પણ લેવીએ શું કર્યું? લેવી પણ નિષ્ક્રિય રહો, એને મદદ કરી નહીં અને એ પણ પોતાના રસ્તે ચાલ્યો ગયો. આ દ્રષ્ટાંતની અંદર લેવી અને યાજકની નિષ્ક્રિયતા દર્શાવવામાં આવી છે. પણ થોડી વાર પછી પેલો ભલો સમૃહની આવ્યો અને એણે ત્યાં ઊભા રહીને એના એની પાસે જે દ્રાક્ષારસ અને તેલ હતું એ એના ઘા ઉપર લગાડ્યું, પાટા બાંધ્યા, એનું જે વાહન હતું ગધેડું કે એના ઉપર પેલા વ્યક્તિને બેસાડ્યો. પછી એને લઈ જાય છે અને ત્યાં આગળ એ પણ નાણાં આપે છે કે ભાઈ આને રાખજે, એની માવજત કરજે અને આ નાણાં લે અને વધારે જરૂર પડશે તો હું પાછો આવીને આપીશ. એણે પોતાનું વાહન, પોતાની પાસે જે કંઈ હતું એ બધાનો એણે ઉપયોગ કર્યો આની વિરોધમાં, યાજક અને લેવીની નિષ્ક્રિયતાની વિરોધમાં. અને તમે જુઓ તો એ નિષ્ક્રિયતાની વાત અહીંયા પણ આપણને જોવા મળે છે. અને તમે જુઓ તો એથી જ કરીને અનેક વાર આપણા જીવનોમાં પણ શું બને છે, પરિસ્થિતિ લેવી અને યાજકે જે જોયું હતું એ જ ભલા સમૂહને જોયું હતું, પણ ફેર કેમ પડ્યો? કેટલીક વાર હું ને તમે પણ આવું જ કરીએ છીએ, મારે શું એવી એક વાત, અરે જવા દો મારે શું, અને એના કારણે તમે ને હું એમાંથી વેગળા થઈને દૂર જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એથી પ્રશ્ન ફરીથી પૂછવાની જરૂર છે તે આ કે આપણા જીવનો અને તાલંતો આપણે શેમાં વાપરીએ છીએ? જો પ્રભુને માટે વાપરીએ છીએ તો પ્રભુ એનો અજાયબ જેવો ઉપયોગ કરી શકે તેમ છે. આપણને જે પ્રભુએ આપ્યું છે એના દ્વારા પ્રભુ અજાયબ જેવી સેવાઓ કરાવી શકે તેમ છે. પણ હું ને તમે એ તાલંતો પ્રભુને સોંપીએ અને પ્રભુ માટે વાપરીએ એ અગત્યનું છે. એક કલમ તમારું ધ્યાન દોરું, એક કલમ તરફ. યશાયા પ્રવચકનું પુસ્તક તમે ફેરવો, એના 55માં અધ્યાયની બીજી કલમ હું વાંચું છું, તમે સાંભળો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 52મો અધ્યાય અને તેની 55મો અધ્યાય, માફ કરજો, અને એની બીજી કલમ મારા બાઇબલ પ્રમાણે 673માં પૃષ્ઠ ઉપર એ મળી આવે છે. ત્યાં આવું લખેલું છે, જે ખોરાક નથી તેને માટે નાણું સા સારું ખર્ચો છો, જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ સા સારું ખર્ચો છો. કાન લઈને મારું સાંભળો અને સારું જ ખાવ અને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. પણ અહીં ગાડી જે વાત અહીં યશાય મારફતે આવે છે એ આ કે હું ને તમે નાણાને તાલંતોને નો વ્યય કરીએ છીએ, જે સંતોષ આપતું નથી એવી વાતોમાં ખર્ચી નાખીએ છીએ. અને એથી જ પ્રશ્ન એમ થાય છે કે પ્રભુએ મને જે જીવન આપ્યું છે, જે તાલંતો આપ્યા છે, તેનો હું કેવો ઉપયોગ કરું છું? નિષ્ક્રિયતામાં ભૂંડાઈ રહેલી છે. લુક એટ ધ વિકેડનેસ ઇનવોલ્વ ઇન ઇટ. પણ સાથે બીજો વિચાર જે છે અહીં જોવા મળે છે તે આ, લુક એટ ધી પ્રાઇઝ ઓર કોસ્ટ ઇનવોલ્વ ઇન ઇટ. જેની અંદર જે નિષ્ક્રિયતાની કિંમત તમે જુઓ એ બીજો વિચાર 28, 29, અને 30મી કલમમાં આપણને જોવા મળે છે. તમે જુઓ તો ચાકરને પોતાનું તાલંત ગુમાવવું પડ્યું, કારણ કે પ્રભુએ જ્યારે એની પાસે હિસાબ માંગ્યો ત્યારે એણે કહ્યું કે ભાઈ હું તો તને કરડો માણસ જાણતો હતો. અને એથી કરીને જે તાલંત હતું એ પણ એની પાસેથી લઈ લેવામાં આવ્યું અને એનું જીવન પણ ગુમાવ્યું. એને અહીંથી નાખી દો જ્યાં રડવું તથા દાંત પીસવું છે એવી જગ્યાએ તેને નાખી દો. હવે જો કદાચ આખા દુનિયાના દેશો તરફ દ્રષ્ટિ કરીએ તો ખાસ કરીને જ્યાં ગરીબી છે વધારે, બરાબર છે, સંપત્તિ છે એવા દેશોની વાત નથી કરતા, પણ જ્યાં ગાડી ગરીબી છે એટલે બે વર્ગ, ગરીબ અને અમીર વર્ગ, અને ત્યાં ઘણી એક નારો અથવા તો એક હંમેશા એક ઉપચાર લોકો જોરશોરથી બતાવતા હોય છે, ગરીબી હટાવો. અને ગરીબી હટાવવાની વાત, ગરીબી હટાવવા માટે શું કરશો? તો કે જે લોકો ધનવાન છે, શ્રીમંતો છે, એમની પાસેથી લઈ લો અને ગરીબો છે એ લોકોને આપી દો. કેટલાક સમય પહેલા જ્યારે સામ્યવાદનું પતન નહોતું થયું ત્યારે એ સમયે સામ્યવાદી દેશો આ વાત બહુ જોરથી કહેતા કે ગરીબી હટાવી દઈશું, અમે લોકોને રોટી કપડા ઓર મકાન અમે આપવાના છે. અને એ કઈ રીતે આપીશું? કે જે લોકો પાસે બહુ છે એ લોકો પાસેથી ખૂંચવી લઈને જે લોકો પાસે નથી એવા લોકોને અમે આપીશું. પણ તમે જુઓ કે પ્રભુનું અર્થશાસ્ત્ર એકદમ જુદા પ્રકારનું અર્થશાસ્ત્ર છે. અહીં ગાડી સામ્યવાદ અને આ લોકો કહે છે જેની પાસે બહુ છે એ લઈ લો અને નથી એની પાસે આપો. પણ પ્રભુનું અર્થશાસ્ત્ર શું કહે છે? જેની પાસે ઓછું છે એની પાસેથી લઈ લો અને જેની પાસે વધારે છે એને આપી દો. પ્રભુનું અર્થશાસ્ત્ર તો માનવીય અર્થશાસ્ત્ર કરતા એકદમ જુદું છે એવું આપણને જોવા મળે છે. એટલે જો કદાચ યાદ રાખવા માટે કહીએ તો આવું કહી શકીએ, તમને જે મળ્યું છે એ વાપરો અથવા ગુમાવી દો, તમારી પાસે છે એનો ઉપયોગ કરો, નહીં તો એ તમારી પાસેથી લઈ લેવામાં આવશે, એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે જો એને સાચવી રાખવા પ્રયત્ન કરશો તો એ વાત આપ ભૂલ ભરેલી ગણાશે, સાબિત થશે કે આપની પાસે જે હતું સાચવવા પ્રયત્ન કર્યો એ તમે ગુમાવી દીધો. વાપરો અથવા ગુમાવો, અને આ સિદ્ધાંતો જીવનના બધા બહુ પાસાને આપણે લાગુ પાડી શકીએ. ધારો કે શરીરની વાત કરીએ, બરાબર, શરીરની જો વાત કરીએ તો આપણા જે સ્નાયુઓ છે, અવયવો છે, જો એને આપણે વાપરીએ તો એનો ઉપયોગ આપણે કરીએ તો એ બરાબર રહેશે, પણ જો એને નિષ્ક્રિય કરી દે તો. મને યાદ છે કે કેટલાક વર્ષો પહેલા હું ત્યાં સિકંદરાબાદ બાઇબલ સોસાયટી, લિવિંગ બાઇબલ જે કહેવાતું હતું, અને પછી ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટીમાં મર્જ થયું, એ ઓફિસમાં હું ત્યાં સિકંદરાબાદ કામ કરતો હતો. એક દિવસ બપોરે હું જમવા માટે જતો હતો ત્યારે જે સ્થાનિક બસે મને ટક્કર મારી અને મારો ડાબો પગ સંપૂર્ણપણે ભાગી ગયો. હવે ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાર પછી હું અમદાવાદ આવ્યો અને લગભગ 10-11 મહિના સુધી મારો પગ એકદમ સીધો રાખવો પડ્યો અને 4-1 ઓપરેશન થયા. અને પણ પછી આગળ જતા એ એક જ સ્થિતિમાં પગ રાખ્યો એટલે શું થયું, સુસ્ત બનતો ગયો, સ્નાયુઓ સંકોચાઈ ગયા. પછી આગળ જતા એમ કહ્યું હવે કસરત કરવી પડશે તમારે આ સ્નાયુઓને ફરીથી એ કરવાને માટે. પણ તમે જુઓ તો બિન ઉપયોગી સ્થિતિમાં રાખવાથી એ શુષ્ક બની ગયો. અને એવું જીવનના જે હાથ પગની વાત કરીએ તો સ્નાયુઓના જીવન જે છે એ ચાલ્યું જાય એમાં કોઈ શંકા નથી. મિત્રતાના સંબંધોની વાત કરીએ તો પણ જો તમે નિષ્ક્રિય બની જાઓ એની અંદર, જે સંબંધો છે એ સંબંધો આપમેળે પડી જાય છે, ઓછા થાય છે, અને નિષ્ક્રિયતાના લીધે આપણે એકબીજામાં રસ લેતા ઓછા થઈએ છીએ. ઘર અથવા તો કૌટુંબિક સંબંધોની વાત કરીએ એમાં પણ આ એ જ નિયમ લાગુ પડે છે. મંડળી નબળી પડે છે કારણ કે આપણા કુટુંબો નબળા પડ્યા છે. અનેક વાર માતા પિતા બાળકોને શિક્ષણ આપવામાં નિષ્ક્રિય બન્યા છે અને આ આપણા જમાનાની લાક્ષણિકતા છે. મા બાપ એટલા બધા વ્યસ્ત છે નાણાં કમાવામાં, મારા દીકરાને મારી દીકરીને તો બહુ સારું એજ્યુકેશન મળવું છે, સારું એજ્યુકેશન આપવાને માટે નાણાં જોઈએ છે, માટે અમે રાત દિવસ મહેનત કરીશું, બહુ કામ કરીશું, અને કામ કરીને અમે નાણાં મેળવીશું કે જેથી અમારા બાળકોને સારામાં સારી તાલીમ મળે, કેળવણી મળે. રાત દિવસ મા બાપ ખૂબ મહેનત કરે કે જેથી બાળકોને કેળવણી મળે, પણ તેમ છતાંય પેલા દીકરાને કંઈ એની સાથે બેસીને જો વાત કરવાની વાત કરીએ, મમ્મી કે પપ્પા એ સમય નથી, તારે જોયે પૈસા જોયે હાલ એને તને પૈસા આપ, કઈ વસ્તુ જોઈએ આવું તને આપું. પણ વ્યક્તિગત રીતે જે વાતચીત કરવી જોઈએ, મૂલ્યો શીખવવા જોઈએ, એ શીખવવાને માટે આપણી પાસે સમય નથી મા બાપો તરીકે. અને પરિણામે બાળકો અને મા બાપનો જે સંબંધ છે એ બહુ સીમિત બની ગયો છે. બાળકોની સાથે મા બાપે જે સમય ગાળીને એમને શીખવવું જોઈએ એ શીખવ્યું નથી. અને પરિણામે તમે જુઓ અત્યારે બધી જગ્યાએ જુવાનોને મંડળીમાં રસ નથી. એ તો એ બધા વૃદ્ધો જાય, આપણે પણ એક દિવસ વૃદ્ધ થઈશું ત્યારે જઈશું. મા બાપોએ જે સમય કાઢીને શીખવવું જોઈતું હતું એ શીખવ્યું નહીં. સાધન સંપત્તિ બધી આપી, તારી કેળવણી બહુ એક્સલન્ટ, તું આગળ વધે, હું બધું કરીશ, પણ જે પ્રભુના વચનોનું શિક્ષણ આપવું જોઈએ એ આપવામાં નિષ્ક્રિય રહ્યા. અને બાઇબલમાં તો એટલી બધી કલમો તમને મને આપવામાં આવી છે કે જે આપણું ધ્યાન દોરે છે. જો એક બે કલમ તરફ તમારું ધ્યાન દોરું, પૂર્ણ નિયમના પુસ્તક તરફ તમે ફરો તો એના 6 અધ્યાયની 5-9 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હું તમારા માટે વાંચું, તમે સાંભળો. પૂર્ણ નિયમનું પુસ્તક 6 અધ્યાય અને 5 કલમથી મારા બાઇબલ પ્રમાણે 173 પૃષ્ઠ ઉપર તે આવેલું છે. ત્યાં લખવામાં આવ્યું છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા બળથી પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર, અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેને કપાળભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારસકો ઉપર તથા દરવાજા ઉપર લખ. આજના દિવસોની વાત કરીએ તો મા બાપ પાસે ક્યાં એવો સમય છે બાળકો પાસે બેસવાનો, બાળકો સાથે ઉઠવાનો સમય નથી. અને પરિણામે જે ખ્રિસ્તી શિક્ષણ મૂલ્યો આપણે શીખવા જોઈએ એ આપણા બાળકોને આપણે શીખવતા નથી. પરિણામે કુટુંબ નબળું પડ્યું છે અને કુટુંબ નબળું પડ્યું છે માટે મંડળી પણ દિવસે દિવસે નબળી પડતી જાય છે. અને તમે જુઓ તો એથી જ કરીને મા બાપો સક્રિય બને એને એ વાત માટે ભારે ભારે કહેવામાં આવ્યું. જો પૂર્ણ નિયમના પુસ્તકમાં તમે જુઓ ઘણું બધું કહેવામાં આવ્યું છે, પણ સમયના ધ્યાનમાં લઈને હું બધું વિસ્તારથી કહીશ નહીં. પણ પૂર્ણનિયમનું પુસ્તક ચોથો અધ્યાય પહેલી કલમ હું વાંચું છું. અને હવે ઇઝરાયલ જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો, એ સારું કે તમે જીવતા રહો ને જે દેશ યહોવા તમારા પિતૃઓના દેવ તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામ. એ વચનો આપણને મળ્યા છે કે જેથી આપણને જીવન મળે. નવમી કલમ ચોથા અધ્યાયમાં જુઓ, કેવળ પોતા વિશે સાવધ રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલા કૃત્યો તું ભૂલી જાય ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તથા અંતકરણમાંથી તે જતાય, પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ શીખવ. દસમી કલમ કહે છે, તું હોરેબમાં યહોવા તારા દેવની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને જે મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર, હું તેઓને મારા વચનો કંઈ સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે તેમાં તેઓ મારો ડર રાખતા શીખે ને પોતાના ફરજનને પણ તે શીખવે. બાઇબલ એ વિશે વારે વારે કહે છે, મા બાપ તરીકે આપણી ફરજ છે બાળકોને એ પ્રભુના વચનો શીખવવાની. એ વચનો જીવન છે. અને એ ગાડી કહે છે કે જેઓ એમના બાળકોને શીખવે છે એ આશીર્વાદ પામે છે, એટલું ને સાત પેઢીઓ સુધી પ્રભુ તેઓને આશીર્વાદ આપે છે. તમે જુઓ તો એ વચનો જીવન આપે છે, એ સિવાય બીજી કોઈ રીતે વ્યક્તિ જીવન પામી શકે તેમ નથી. કેટલી બધી વાર મા બાપ દેવળમાં આવશે પણ દીકરો કે દીકરી, કદાચ કેટલીક વાર તમે દેવળમાં બેઠા છો પણ દીકરો કે દીકરી અત્યારે ક્યાં છે એની તમને ખબર નથી. અને ઘણી બધી વાર આપણે એમ કહીએ છીએ હવે એ તો એને નક્કી કરવાનું છે દેવળમાં આવવું કે નહીં, એમ કહીને આપણે દૂર જતા રહે. પણ ના, મા બાપ તરીકે આપણી જવાબદારી છે કે જો હું ને તમે અહીં આવીએ છીએ પ્રભુને માન આપીએ છીએ તો આપણા બાળકો પણ પ્રભુને માન આપતા શીખે. કેટલીક નાની વાતો નાનપણથી જ્યારે આપણું બાળક પ્રભુએ આપણને આપ્યું છે જો એને નહીં શીખવવામાં આવે તો આગળ જતા એ મુશ્કેલી ઊભી કરશે. નાનું બાળક જ્યારે નાનું જ હોય અને પછી બીજાની વસ્તુ જે પોતાની નથી એ વસ્તુ લઈને આવે ત્યારે આપણે મા બાપ તરીકે કહીએ અરે અમારો દીકરો તો બહુ હોશિયાર છે, બીજાનું કઈ રીતે લઈ લેવું એને બરાબર આવડે છે, હસીને કાઢી નાખીએ છીએ વાત. પણ એક નાની વાત, સ્કૂલમાં ગયો નર્સરીમાં ગયો પણ કોઈકની પેન્સિલ લેતો આવ્યો, આપણને આપણું ધ્યાન છે કે એ તારી પેન્સિલ નથી, કઈ રીતે લાવ્યો તું, પાછી આપી દે, જેની હોય એને આપી આય. પણ આપણે કહે ના ના મારો દીકરો બહુ સ્માર્ટ છે. પરિણામ શું આવે? નાની નાની વાતો એ બિલ્ટઅપ એનું ચારિત્ર કરે છે. એક વર્ષોમાં ગુજરાત સમાચાર પત્રની અંદર આવો એક કિસ્સો આવ્યો હતો અને એક વ્યક્તિને આવી ચોરીના ગુનામાં મોટા ગુનામાં સફળેલો એવા વ્યક્તિને એને ફાંસીની સજા ફરમાવેલી હતી અને એણે કહ્યું કે હું એને ફાંસી આપું એ પહેલાં અવતારી ઈચ્છા છે. હા કે મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? કે મારી માને બોલાવો, મારે એને છેલ્લી વખત મળવું છે. અને પછી એની માને બોલાવવામાં આવે. જ્યારે એની માને બોલાવવામાં આવ્યા ત્યારે એ દોડ્યો અને કહે છે એનું નાક એણે કરડી ખાધું. અને એણે કહ્યું કે હું અત્યારે જે આ ફાંસી ભોગવું છું એની જવાબદાર શું છે? હું જ્યારે નાનો હતો અને બધું લઈ આવતો હતો ત્યારે તે મને કદી રોક્યો નહીં, એ દેવ મને આગળ વધારે પડી અને એના પરિણામે અત્યારે હું આ ફાંસીના માછડે ચડી રહેલો છું. એટલે વાલા મિત્રો, એક વાત મા બાપ તરીકે હું ને તમે એ વાતને કાળજીપૂર્વક ધ્યાન આપીએ એ અગત્યનું છે. બાળકો આપણા છે, પ્રભુએ આપ્યા છે, આપણે એમને શીખવીએ એ જરૂરી છે. ખ્રિસ્તી મૂલ્યો શીખવીએ એ જરૂરી છે, અગત્યનું છે. અને એથી જ પ્રભુએ આપણને જે આપ્યું છે એ તમે ને હું વાપરીએ, બીજાઓ સુધી હસ્તાંતર કરીએ એ અગત્યનું છે. જે પોતાનો જીવ બચાવવા ચાહે છે તે ખોશે એવી વાત બાઇબલની અંદર તો સ્પષ્ટ લખેલી છે. જો તમે કદાચ મંડળીનો વિચાર કરો તો મંડળીના સંબંધમાં પણ તમે ને હું બધા જ અગત્યના છે. આગેવાનો તરીકે પ્રભુએ પ્રભુનો આભાર માનીએ છીએ, ઘણા આગેવાનો પ્રભુએ આપણને આપ્યા છે એમના જીવનને માટે, સાક્ષીને માટે, એમની દોરવણીને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પણ તેમ છતાંય મંડળી એ તો ખ્રિસ્તનું શરીર છે, તમેનો હું અવયવ તરીકે અગત્યના છે. અને બાઇબલ કહે છે એ પ્રમાણે તમેનો હું ખ્રિસ્તના શરીરના અવયવો છે. અને જો આ દ્રશ્ય શરીરનો વિચાર કરીએ તો કેટલાક અવયવો દેખાય છે, કેટલાક અવયવો નથી દેખાતા, અને તેમ છતાંય બધાનું કામ અગત્યનું છે. પેલી વાત કદાચ તમે સાંભળી હશે, પેલી પેટની વિરુદ્ધની હડતાલની વાત. અને એ પેટની વિરુદ્ધની હડતાલ, બધા હવે વિચાર કર્યો કે અરે આખરે આ પેટ તો શું કરે છે, પેટ તો કશું કરતું નથી, ચલો હાથ પોતાના કામની બણગા મારવા લાગ્યો. અરે હું કેટલી મહેનત કરું છું, હું બધો ખોરાક બધો ભેગો કરું છું. તો આંખ કહે છે અરે તારા કરતા તો મારું કામ અગત્યનું છે, હું એ ખોરાક જોઉં છું સારો છે કે નહીં, કંઈથી મળશે એ બધું હું જોઉં છું, એ બધું હું નક્કી કરું છું. અને પછી બધા પેલા પગે પણ ફરિયાદ કરી અને કીધું અરે તમારું બંને કરતા મારું કામ બહુ અગત્યનું હોય, હું જ્યાં કંઈ ખોરાક હોય ત્યાં જઉં છું અને પગ મારું કામ બહુ અગત્યનું. દરેક જણે પોતપોતાનું કામ બહુ અગત્યનું છે એવી વાત બધાએ કરવા લાગી. પેટ તો કશું કરતું નથી, એ તો ખાલી બસ જે નાખો એ અંદર જાય છે અને કશું કરતું નથી. એટલે પછી આ બધા અવયવોએ ભેગા મળીને પેટની વિરુદ્ધ હડતાલ પાડી અને કહ્યું કે પેટ કશું કરતું નથી, બધું કામ તો અમે જ કરીએ છીએ, ચલો અમે બંધ કરી દઈએ છીએ અને હવે પેટને અમે ખોરાક નહીં આપીએ. એક દિવસ ગયો, બે દિવસ ગયો, અને પછી ઘણા દિવસો પસાર થવા લાગ્યા. અને પછી પેલી આંખે ફરિયાદ કરી શરીરના બીજા અવયવોને, અરે તમે મારી સામે તો જુઓ, હવે હું તો અંદર જતી રહી છું અને હવે તો મને પહેલા જેવું દેખાતું હતું એવું હવે દેખાતું નથી. અને પોતાની ફરિયાદો એ કરવા લાગી અને એ જ પ્રમાણે હાથ ને પગ ને બધા ફરિયાદ કરવા લાગી. એટલે પછી બધાને ખ્યાલ આવ્યો કે ના ના, પેટનું કામ પણ અગત્યનું હતું. અમે બધા કરીએ છીએ એ જરૂરી છે, પણ સાથે સાથે પેટનું કામ પણ અગત્યનું છે. અને મંડળીમાં અનેક વાર પ્રશ્નો કેમ થાય છે ખબર? અનેક વાર આપણે એવું વિચારીએ છીએ કે હું જ અગત્યનો છું, મારું કામ જ અગત્યનું છે. અને પરિણામે શું થાય છે કે આપણે ઘણી વાર એવું પણ બને કે આપણી પાસે શક્તિઓ નથી અને તેમ છતાંય જે કામ આપણે ન કરવું જોઈએ એવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે શક્તિઓ અને તાલંતો પ્રભુએ આપ્યા છે એ વાપરવાને બદલે જે નથી એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને પરિણામે પણ મુશ્કેલીઓ સર્જાય છે. અને એથી જ કરીને અગત્યનું છે કે હું ને તમે સાચા અર્થમાં પ્રભુએ જે આપ્યું છે એનો ઉપયોગ કરે. અને એથી કરીને મંડળીના જીવનની અંદર તમારે, તમે કદાચ આ માઇક ગોઠવતા હોય અથવા સંગીતના સાધનો કંઈક લાવતા હોય, વ્યવસ્થિત મૂકતા હોય, લેપટોપ ગોઠવીને એ ગાડી ગીતો બધા જોઈ શકે એવી કોઈક નાની પ્રવૃત્તિ કરતા, તમારું કંઈ ગમે તે કામ હોય એવું નાનું, પણ તમે અગત્યના છો. મંડળીના જીવનમાં તમારું કામ અગત્યનું છે. ભલે કદાચ કોઈ જુએ એવું હોય કે ન જુએ એવું હોય, પણ તેમ છતાંય તમારું કામ અગત્યનું છે. શરીરના જેમ અવયવો જુદા જુદા પોતપોતાનું કામ પોતાની રીતે કરે છે, એમ હું ને તમે મંડળીના જીવનમાં પણ એ રીતે કરીએ એ બહુ અગત્યનું છે. અને જ્યારે એ બધું કરીએ છીએ ત્યારે સાચા અર્થની અંદર મંડળીનું જે જીવન છે એ વધારે સારું અને ભરેલું બની શકે છે. પણ તમે જુઓ તો વ્યક્તિગત મહેનતથી આપણે શરૂઆત કરીએ એ બહુ અગત્યનું છે. અને એથી કરીને ભજન સંગ્રહમાં એક ગીત આપેલું છે, ગીત નંબર 231, એના ત્રીજા શ્લોકમાં, કદાચ નહીં કાઢો તો ચાલશે, પણ એનો ત્રીજો શ્લોક આ પ્રમાણે કહે છે, તે સારું પ્રાર્થના કરી પ્રાર્થ કરીશ, હું જ્યાં શું રહેશે તેને માટે મહેનત કરીશ જ્યાં સુધી જીવ રહેશે. પ્રભુની આ મંડળી છે, પ્રભુએ મંડળીના અવયવ તરીકે તમને મૂક્યા છે, માટે એ ગીત કરતા આ પ્રમાણે કહે છે, તારે સારું પ્રાર્થ કરીશ, હું જ્યાં શું રહેશે તેને માટે મહેનત કરીશ જ્યાં સુધી જીવ રહેશે. વ્યક્તિગત જીવન અને મહેનતથી શરૂઆત કરીએ. અનેક વાર તમે જુઓ તો બાઇબલ ની ખુલાસાની વાત કરીએ, સંદેશાની વાત કરીએ, ત્યારે આપણને શું થાય ખબર? સાંભળીએ ત્યારે એમ થાય આ સંદેશો મારા માટે નથી, પહેલા જો આજે મીટિંગમાં આવ્યા હોત ને આ સંદેશો તો એમને જ બરાબર લાગુ પડતો. ઇવન અહીંયા બેઠેલા હોય ને છતાંય સાંભળીએ તો શું થાય, હા આજે બરાબર કીધું સાહેબે, પેલા બરાબર આજે સાંભળી રહ્યા છે, મારા માટે નથી આ સંદેશો, પેલા પેલાના માટે છે. અને એવું આપણે વિચારીએ છીએ અનેક વાર, એના લીધે જે પ્રગતિ વૃદ્ધિ મંડળીમાં થવી જોઈએ એ થતી નથી. આ પણ કદાચ તમે દાખલો સાંભળ્યો હોય, પણ તો હું ટૂંકમાં કહું, પેલું બધા મંડળી નિષ્ક્રિય બની ગઈ હતી ને પાણક સાહેબે કહ્યું કે આ મંડળીની દફન કર્યા છે, ફલાણા દિવસે તમે બધા આવજો અને આપણે મંડળી તરીકે આ મરેલી મંડળીને દાટવાને માટે જઈશું. અને પછી બધા આવ્યા, શાંત રહ્યા, આગળ કોફીન બોક્સ પડ્યું છે, સાહેબે સંદેશો આપ્યો મરણનો, અને પછી બધાને કહ્યું કે હવે છેલ્લી વાર તમે આ કોફિન બોક્સમાં મરેલી મંડળીનું મોડું તમે જુઓ. અને પછી બધા લાઈનમાં ગોઠવાયા અને પછી એક પછી એક આવવા લાગ્યા. અને જે કોઈ આવે ને અંદર જોયે તો અંદર પાર્ક સાહેબે અરીસો રાખેલો હતો. એટલે જે કોઈ આવે અંદર જુએ એટલે એને ખ્યાલ આવે કે મંડળી નથી મરી ગઈ, હું મરેલો છું. અને પરિણામે એવું આવ્યું કે એ મંડળીમાં જાગૃતિ આવી, કારણ કે બધાએ જ અનુભવ્યું. સંદેશો પેલાના માટે નહીં, સંદેશો મારા માટે. મરેલો પેલો નથી, પેલી નથી, પણ હું પોતે મરેલો છું. અને પરિણામે મંડળીમાં નવી જાગૃતિ, નવ સંચાર ઉભો થયો. વાત સાચી છે કે જે થોડામાં વિશ્વાસુ માલુમ પડે છે પ્રભુ એને ઘણા પર ઠરાવે છે. અને એથી કરીને પ્રભુએ તમને જે આપ્યું છે એનો સદુપયોગ કરીએ એ બહુ અગત્યનું છે. બાઇબલ કહે છે તમે આ પૃથ્વી પર બાંધશો એ સ્વર્ગમાં બંધાશે. પ્રભુ મેં શું કર્યું છે એવો તમને હિસાબ આપવાનો નહીં કહે કે અમને શું કર્યું છે એનો હિસાબ આપો. ના, તે શું કર્યું છે, તે શું કર્યું, મેં તને જે આપ્યું એનો તે કેવો વહીવટ કર્યો છે. વ્યક્તિગત રીતે મારે ને તમારે એક દિવસ એ પ્રભુની હજુરમાં ઉભા રહેવાનું છે. અને એથી કરીને જો એના પ્રત્યે નિષ્કાળજી રાખીશું તો એની કિંમત બહુ મોટી હશે. પેલા એક તાલંત વાળા વ્યક્તિને કીધું બહારના અંધકારમાં નાખી દો કે જ્યાં રડવું અને દાંત પીસવું થશે. એક દિવસ એવો પણ આવે કે આપણે પણ મોટી કિંમત ચૂકવવી પડે જો આપણે સજાગ રહીએ નહીં તો. અને જો છેલ્લે એક ત્રીજો વિચાર જે આમાં દર્શાવવામાં આવ્યો છે, એટલે આપણે જે દુષ્ટતા હતી એનો વિચાર કર્યો, એની જે કિંમત હતી એનો વિચાર કર્યો, પણ લુક એટ ધ ફૂલિશનેસ ઇન્વોલ્વ ઇન ઇટ. અહીં ગાડી જે મૂર્ખતા છે એ નિષ્ક્રિયતાની મૂર્ખતા, એ મૂર્ખતા તરફ તમે જુઓ. આ નિષ્ક્રિય ચાકર પ્રભુમાં માનનાર હતો. અહીં ગાડી લખેલું છે એ પ્રમાણે કહે છે કે એ પ્રભુમાં માનતો હતો. પ્રભુ કે તમે તો કેવા છો, એ જ્યાંથી નથી વાવ્યું ત્યાંથી તમે કાપનાર છો, જ્યાં ત્યાં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યું. પ્રભુમાં માનનાર, પ્રભુના સામર્થ્યમાં માનનાર, પ્રભુની બીક રાખનાર એવો આ માણસ. પણ 24 અને 25મી કલમમાં એ વાતનું વર્ણન કરેલું છે. આવા વિશ્વાસ સાથે તો એ અદભુત કામ કરી શક્યો હોય, કારણ કે ઈશ્વરમાં માનતો હતો. ઈશ્વર શું કરી શકે છે એ પણ જાણતો હતો. પણ તેમ છતાંય એ પોતે કદાચ એને એક મળ્યો તો તાલન તેનો બમણો ઉપયોગ કરી શક્યો હોત બીજાઓની માફક. એટલે મૂર્ખતા સામે સમાયેલી છે. જાણવું અને છતાંય ન કરવું એ જ મૂર્ખતા છે. તમે જાણો અને છતાંય જો એ પ્રમાણે ન કરો તો એ સિવાય બીજી કોઈ મૂર્ખતા છે નહીં. અને એથી જ કરીને આ માણસ એ જાણતો હતો, ઈશ્વરમાં માનનાર, એના સામર્થ્યમાં માનનાર, અને તેમ છતાંય એ પોતે એ પ્રમાણે તેણે કર્યું નહીં. તમે જુઓ તો પ્રભુએ કાગડાનો ઉપયોગ કર્યો પોતાના હેતુઓ સિદ્ધ કરવાને માટે, માછલીનો ઉપયોગ કર્યો, અને બીજી ઘણી બધી વાતોનો તમે ઉલ્લેખ કરી શકો. પ્રભુ શું કરી શકે છે, પ્રભુ અજાયબ જેવું કરી શકે તેમ છે. એટલે જો પ્રભુ કાગડાનો ઉપયોગ કરે, માછલીનો ઉપયોગ કરે, તો પ્રભુ મારા જેવા વ્યક્તિનો પણ ઉપયોગ કરી શકે છે. પ્રભુ જો એ બધી વાતોને વાપરી શકે તો પ્રભુ મારો પણ ઉપયોગ કરી શકે છે. અને જાણવા જાણ્યા છતાં ન કરવું એના જેવી મૂર્ખાઈ બીજી કશામાં જ રહેલી નથી. અને એથી કરીને આપણે વિચાર કરીએ છીએ પ્રભુએ મને અત્યાર સુધી જીવાડ્યો, જીવનના આટલા બધા વર્ષો આપ્યા, પણ તેમ છતાંય કંઈ ન કરીએ તો એ મૂર્ખતા સમાન જ ગણી શકાય. છેલ્લે આ ઉદાહરણ આપીને હું પૂરું કરીશ. બીજા વિશ્વયુદ્ધની આ વાત છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ હતા, અને એ સમયે જર્મનીએ ઇંગ્લેન્ડ ઉપર આક્રમણ કર્યું હતું. અને એ વખતે બ્રિટન એ યુદ્ધ સામગ્રી બનાવવામાં બહુ સક્રિય હતો. અણુબોમ્બ બનાવવા માટે એ ખાણિયાઓ રાત દિવસ મહેનત કરતા હતા, એ કોલસો મેળવવા માટે કે જેથી એ અણુબોમ્બ તૈયાર કરી શકાય અને ઇંગ્લેન્ડના સૈન્યને પૂરું પાડી શકાય. રાત દિવસ આ ફેક્ટરીઓ ચાલતી હતી. પણ તેમ છતાંય બળતણની અછત ઊભી થઈ, અને બળતણની અછત ઊભી થઈ ત્યારે ચર્ચિલે વડાપ્રધાને ખાણિયાઓની સભા બોલાવી, ખાણના માલિકોને એકઠા થયા અને એમને કહ્યું કે તમે ઉત્તેજન આપો બધા ખાણિયાઓને કે તેઓ વધારે મહેનત કરે અને વધારે મહેનત કરીને વધારે કોલસો મેળવે કે જેથી બળતણ પૂરું પાડવામાં આવે. અને ઇતિહાસ કહે છે કે ઇંગ્લેન્ડે જર્મનીના આક્રમણને ટાળ્યું, એના ઉપર વિજય મેળવ્યો એવું ઇતિહાસ કહે છે. પણ એ વાતને જો આકાશ પર ચિત્ર તરીકે લઈએ તો આ વિજય મેળવ્યા પછી એક મોટું સરઘસ નીકળ્યું હશે, વિજય સરઘસ, અને એની અંદર પેલા કાળા માણસો ચાલતા હશે, અને પછી એ પણ રૂઆબેર એ વિજય એમણે પણ મેળવ્યો છે એવી વાત સાથે તેઓ આગળ ચાલતા હશે. કોઈ તમને પૂછશે કે અરે ભાઈ તમે આ યુદ્ધ ચાલતું ત્યારે તો કઈ દેખાયા નહીં, અત્યારે બહુ છાતી ફૂલાઈને ચાલો છો અને એમ કહો છો કે એ વિજયમાં મારો હિસ્સો છે. ત્યારે પેલો કાળો માણસ એ બીજો કોઈ નહીં પણ એ ખાણમાં કામ કરનાર માણસ કહેશે, મારો આ વિજય મેળવવામાં હિસ્સો છે, હું રાત દિવસ એ માઇલો સુધી નીચે જ્યાં મને કોઈએ જોયો નહીં પણ હું રાત દિવસ મહેનત કરતો હતો, મેં કોલસો મેળવ્યો અને એ સાધન સામગ્રી પૂરી કરવામાં મારો હિસ્સો છે, વિજયમાં મારો હિસ્સો છે. અને ત્યાં ઘડી પેલો બીજો માણસ ગોળી લઈને લંગડો લંગડો ચાલતો હશે પણ રૂઆબેર એ વિજયમાં ચાલતો હશે, અને કોઈ એને પૂછે કે અરે ભાઈ આ વિજય મેળવવામાં તમે શું કર્યું, અને એ પણ એક આવી વાત કહેશે, હું કેટલી સુરવીરતાથી એ બોર્ડર પાસે લડતો હતો, આગળના ફ્રન્ટ ભાગમાં હતો, મને ગોળી વાગી હું બચી ગયો પણ મારો પગ મેં ગુમાવ્યો. એવી જ રીતે પેલો ઠૂઠો માણસ પણ હશે, એ પણ રૂઆબેર કહેશે કે હું પણ આવી રીતે કામ કરતો હતો અને સાચા અર્થની અંદર વિજયમાં મારો પણ હિસ્સો છે. અને એવું આશાસ્પદ ચિત્ર એક દિવસ ઊભું થશે, એ પ્રભુ ઈસુ આવવાના છે અને વિજય યાત્રા નીકળશે, અને એ વિજય યાત્રામાં હું ને તમે હોઈશું. આપણી પાસે શું કહેવાનું હશે કે પ્રભુનો વિજય આ પૃથ્વી ઉપર થાય એ માટે તમે શું કર્યું, તો એ દિવસે તમે શું જવાબ આપશો, તમે શું કહેશો ગર્વ સાથે કે હા પૃથ્વી પર ઈસુનો જય થાય એ માટે મેં આ કામ કર્યું છે. તમારી પાસે શું કહેવાનું હશે? ચોક્કસ એક દિવસ આવવાનો છે, પ્રભુ ઈસુ આવવાના છે, અને એની હાજુરની અંદર તમેનો હું હિસાબ આપવાના માટે ભેગા થઈશું. કેવા શબ્દો સાંભળવા આપણે ઈચ્છીએ છીએ? અને બહારના અંધકારમાં ફેંકી દો કે જ્યાં રડવું થશે, દાંત પીસવું થશે, એ શબ્દો, કે પછી એવા શબ્દો સાબાસ સારા અને વિશ્વાસુ ચાકર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે. આ બધાનો આધાર આ જીવન જે મને મળ્યું છે, આપણને મળ્યું છે, એ જીવનમાં આપણે પ્રભુ માટે શું કરીએ છીએ? પ્રભુએ આપેલા વર્ષો, પ્રભુએ આપેલા ટાલન્ટો, પ્રભુએ આપેલી બધી શક્તિઓનો તમેનો હું કેવો ઉપયોગ કરીએ છીએ એના ઉપર રહેલો છે. પ્રભુ આપણને દંડોળે કે જેથી પ્રભુએ જે આપ્યું છે એનો આપણે સદુપયોગ કરીએ, અને એક દિવસ એ શબ્દો આપણને સાંભળવા મળે, સારા તથા વિશ્વાસુ ચાકર તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, તારા પ્રભુના આનંદમાં બેસ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આવતીકાલે હું પ્રભુના આશીર્વાદો ઉપર, ઈશ્વરના આશીર્વાદોની અપેક્ષા, એક્સપેક્ટિંગ ગોડ્સ બ્લેસિંગ, એના ઉપર બોલવાનો છું. પ્રભુનો આશીર્વાદ મેળવવા કાલે પણ જરૂરથી આવજો, તમારા મિત્રોને પણ સાથે લાવશો, અને સાથે મળીને આપણે પ્રભુના આશીર્વાદો સંબંધી સાથે મળીને વિચાર કરીશું. છૂટા પડીએ ત્યારે પણ પ્રભુ તમને આશીર્વાદ આપો, તેની સમક્ષતા તમારી સાથે રહો.